તારીખ 18-2-1990 સુવિધિના પાના નંબર 1 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1
એની કાર્ય પદ્ધતિનો વિષય છે. વિધિ એટલે કાર્ય પદ્ધતિ અથવા કાર્ય કરવાની રીત, એને વિધિ કહે છે. તત્વનું અનુશીલન એટલે ચિંતવન, તત્વ સંબંધીનું ચિંતવન સામાન્ય અર્થે અથવા તત્વને અનુસરીને આત્માને કેળવવો, શીલ એટલે કેળવવો. સ્વરૂપ પ્રાપ્ત કરવાની કાર્ય પદ્ધતિ એટલે કે યથાર્થ કાર્ય પદ્ધતિને સુવિધિ કહીએ. સુવિશેષણ લગાડ્યું છે ને, યથાર્થ પદ્ધતિ. કેમ કે સ્વરૂપ પ્રાપ્ત કરવો એટલે સ્વરૂપનો અનુભવ કરવો, પ્રાપ્તનો અનુભવ. સ્વરૂપ તો જ્યાં છે ત્યાં છે, પણ અનુભવ થાય ત્યારે અનુભવમાં પ્રાપ્તિ થઈ એમ કહેવાય છે. એ વિષયમાં ભિન્ન ભિન્ન અભિપ્રાયો છે, ભિન્ન ભિન્ન કાર્ય પદ્ધતિને લોકો અનુસરે છે. અહીંયા યથાર્થ પદ્ધતિ શું છે એની ચર્ચા કરી છે. આવી સુવિધિ એ કોઈ પરિભાષા એટલી થિયરી નથી કે વ્યાખ્યા આપણે શીખી લઈએ કે આને સ્વરૂપ પ્રાપ્ત કરવાની વિધિ કહેવાય. એ વ્યાખ્યા શીખી લઈએ માટે એ વિધિ આવડી ગઈ એવું નથી. આમાં એ કોઈ માત્ર પરિભાષા નથી, કોઈ ધારણા કરવાનો વિષય નથી, યાદદાસ્તની ચીજ નથી કે આપણે શીખી લઈએ. પરિભાષા નથી, તેમજ એ કોઈ એક સૂત્રનો શબ્દાર્થ નથી, ભાવાર્થ નથી, અથવા ધારણા જ્ઞાનનો પ્રકાર પણ નથી. સૂત્રનો શબ્દાર્થ છે એ તો શબ્દોના અર્થના ક્ષોપક્ષમ સાથે સંબંધ ધરાવે છે. ભાવાર્થ છે એ આશય સાથે સંબંધ ધરાવે છે, અને એને સ્મૃતિમાં ધારી રાખવું, યાદદાસ્તમાં ધારી રાખવું એને જ્ઞાનની ધારણા કહે છે. પરંતુ સ્વરૂપ સાધવા માટેના ઉદ્યમવંત જીવનું પ્રયોગાત્મક પરિણામ છે. વિધિ શું ચીજ છે? આ નથી આ નથી એમ કરીને વાત નથી, તો છે શું? કે સ્વરૂપ સાધવા માટે જેનો પુરુષાર્થ ઉપડ્યો છે, એ પોતાના પુરુષાર્થનો પરિણમન કરે છે, એમાં વિધિ નિષેધનો પ્રયોગ ચાલે છે. એટલે કે સ્વરૂપને ગ્રહણ કરવું અને અન્ય દ્રવ્ય ભાવના ગ્રહણનો અભાવ કરવો, તેનો ત્યાગ કરવો, એવું એક પ્રયોગાત્મક પરિણામ છે. પુરુષાર્થને એની સાથે સીધો સંબંધ છે, અને તે ઉપાયરૂપ છે, માર્ગરૂપ છે, સાધનારૂપ છે. એ રીતે એને જુદા જુદા શબ્દોથી કહેવામાં આવે છે. અહીંયા આટલી જે સામાન્ય વાત કરી વિધિના સંબંધમાં, એનો જે વિસ્તાર કરવો છે એમાં થોડું વિચારમાં એ લેવું છે કે જીવ તદ્દન અજાણ્યો છે આ વિષયથી, માર્ગથી તદ્દન અજાણ્યો છે. અને સામાન્યપણે જે સંસારી છે, મિથ્યાત્વ અજ્ઞાનમાં ઉભેલો છે, એવા જીવને ક્યાંથી શરૂઆત કરવી? કેમ કે એ જીવને પ્રથમ તબક્કામાં ચોક્કસ પ્રકારની પાત્રતામાં આવવું રહે છે, પછી પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે. પાત્રતામાં આવે તો નિર્ણયનો અધિકારી છે, નિશ્ચયનો સ્વરૂપ નિશ્ચયનો અધિકારી છે, અને સ્વરૂપ નિશ્ચય કરે તો નિર્ણયનું બળ એટલે પુરુષાર્થ પ્રગટે. એટલે સીધું ઉપાય અને માર્ગમાં આવી જાય, સીધે સીધો પુરુષાર્થમાં આવી જાય એવું બનતું નથી. પાત્રતામાં આવવા માટે ભાવના હોવી જોઈએ, અને ભાવના પણ તીખી ભાવના, એકમાત્ર ભાવના, બીજું કાંઈ નહીં, એવો એની સાથે અસ્થિના સ્થિતિ સંબંધ છે. જેને સ્વરૂપ પ્રાપ્તિની પણ ભાવના છે અને બીજી પણ ભાવના છે, ઉદયના કાર્ય ઠીક રાખવાની, સંભાળવાની, જાળવવાની, સાવધાની રાખવાની, તો પેલી ભાવના નકામી જશે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના નકામી જશે, અથવા પાત્રતા નહીં ઉત્પન્ન થાય. એટલે ત્યાંથી શરૂ કરી છે વાત, વાત ત્યાંથી શરૂ કરી છે. આસ્તે આસ્તે જ છે, આથી પછી ધીરે નથી વાત કરી. પુરુષાર્થ છે એમાં પેલા જગન્ય પુરુષાર્થ થાય છે, એ પહેલા નિર્ણય થાય છે, એ પહેલા ભાવના થાય છે. એટલું તો આસ્તે લીધું. પછી વાત એમ છે કે ખરેખર જીવને કરવું છે કે નથી કરવું, સવાલ એ છે કે એને ખરેખર કરવું છે કે નથી કરવું. જો ખરેખર કરવું હોય તો એને ખરા વેશમાં આવવું પડશે, અને નહીતર તો આડંબર કર્યા જ કરે છે અનંતકાળથી. ધર્મના નામે ઘણા કાર્યો કરે છે, એ બધા આડંબર સિવાય બીજું કાંઈ નથી. ધીમી ધાર તો એનો પુરુષાર્થ તો પ્રચુર ગણાય છે મુનિ દશામાં. તો એ મોટે મનુષ્ય છે ને, એ કહે છે કે આ ધીમી ધાર છે. સમ્યક દર્શનથી તો એ ઘણો તીવ્ર પુરુષાર્થ છે. સમ્યક દર્શન પણ કોઈ અપૂર્વ પુરુષાર્થ ગણાય છે. એ પહેલાં નિર્ણયથી ઉત્પન્ન થયેલો પુરુષાર્થ તો ઘણો શરૂઆતનો જગન્ય ભાવ છે. એ પહેલાં નિર્ણય થાય, એ પહેલાં ભાવના થાય, તો કેટલું ધીમું પાડ્યું, પછી હવે કેટલું ધીમું જોઈએ છે. એટલે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જીવને ખરેખર કરવું છે કે હવે નથી કરવું, ભાવના સાચી લઈને આવ્યો છે કે કેમ, આટલો સવાલ છે. અંદરથી ભાવના નથી થઈ આત્મહિત કરવાની. બહુભાગ જીવોને તો ગમે એ ટોળામાં ભળે એટલી લોકસંજ્ઞા ઊભી થઈ જાય કે આ સમાજમાં આપણે ક્યાં છે, ક્યાંક આપણું નામ તો હોવું જોઈએ બરાબર. આ તો સમજે તો એમને મોક્ષ સંજ્ઞા આપી દે, અને એ મોક્ષ સંજ્ઞા વશ પછી વાંચે, વિચારે, સાંભળે, પૂજા ભક્તિ કરે, દયાદાન કરે, બધું કાંઈ ને કાંઈ કરે, એટલે એમ માને કે સંતોષ લે કે આપણે કાંઈક કરીએ છીએ. અને ચટપટી લાગે અંદરથી કે કેમ હજી પ્રાપ્ત ન થયું, હજી કેમ પ્રાપ્ત ન થયું, રોજ હાન પડી જાય છે, રોજ હાન પડી જાય છે, તો એને બધો વિવેક આવે. એમાં એક ખાસ વિવેકનો વિષય છે સત્સંગ, કોનો સંગ કરવો, નહીતર ગાડી ઊંધે પાટે ચડે છે પાછી. જો એ વિવેક જીવ નથી કરતો તો વળી ગાડી બીજી પાટે ચડી જાય છે જીવને. આવું લગભગ બને છે કે પહેલે પગથી સંગ કરવામાં ભલે છે, કોનો સંગ કરવો એ ખ્યાલ નહીં હોવાથી અસત્સંગને પણ સત્સંગ માની બેસે છે. એક તો અહીંયા ગડબડ થાય છે. જો કદાચ સત્સંગ મળે તો એ સત્સંગનો જેટલો મહિમા આવવો જોઈએ, જે હદે મહિમા આવવો જોઈએ, એ હદે મહિમા એને અવસંજ્ઞાને લીધે આવતો નથી, અથવા એની બુદ્ધિમાં એ વાત તોળાતી નથી, તુલના થતી નથી. એટલે જેટલું વજન આવવું જોઈએ એ નથી આવતું, ઉપર ઉપરથી હાલે છે. આમ બને છે. એટલે લીધું છે. એકમાત્ર આત્મહિતના લક્ષ્ય એટલા માટે લીધું છે, બીજું નહીં. લક્ષમાં બે લક્ષ નહીં, જીવનમાં એક લક્ષ્ય કો, એક ધ્યેય કયો, કે એકમાત્ર આત્મહિતના લક્ષ્ય દ્રવ્યશ્રુત દ્વારા, દ્રવ્યશ્રુત એટલે શાસ્ત્રો, સત્શાસ્ત્રો, કલ્પિત શાસ્ત્રો નહીં, સત્શાસ્ત્રો. સત્શાસ્ત્રો એટલે કે આત્માનુભવી પુરુષોની વાણી, જે અનુભવી પુરુષની વાણી હોય એ વાણીને શાસ્ત્ર કહીએ. બાકી તો પુસ્તકો તો ઘણા લેખકો લખે છે, પણ એ કોઈ શાસ્ત્ર ન કહેવાય. સ્વાનુભવી આત્માનુભવી પુરુષોની વાણીનું શ્રવણ વાંચન, સત્પુરુષના ચરણમાં રહીને, આટલી શરત છે. એકમાત્ર આત્મહિતની શરત, આ શરૂઆત આટલી છે, શરૂઆતમાં આટલી શરત છે. એકમાત્ર આત્મહિતના લક્ષ્ય, સત્શાસ્ત્ર સિવાય અસત્શાસ્ત્રની, આત્માનુભવી પુરુષોનું વાણીનું શ્રવણ વાંચન, પણ કઈ શરતે? સત્પુરુષના ચરણમાં રહીને. પોતાની કલ્પના એ સ્વચ્છંદે વાંચે એમ નહીં. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને લગ્ની સહિત આટલી શરતો રાખી છે. જે પહેલું તત્વનો અભ્યાસ કરવાનો છે, તત્વજ્ઞાનમાં પ્રવેશ કરવાનો છે, એમાં આટલી શરત મૂકી છે. આટલા પડખા સાફ હોવા જોઈએ, ચોખ્ખા હોવા જોઈએ, કે પોતાને તીવ્ર સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, એની લગ્ની ચટપટી હાલવી જોઈએ, એને આત્મહિતનું એકમાત્ર લક્ષ્ય સિવાય બીજું કાંઈ હોવું ન જોઈએ, અને સત્પુરુષના ચરણમાં રહીને સત્શાસ્ત્રોનું અધ્યયન કરવું, આ પ્રકારે એને આવવું જોઈએ. એમ કરવામાં આવે ત્યાં પ્રથમ શરૂઆતમાં, પ્રથમ એટલે શરૂઆતમાં વિચાર મનન ચિંતન પૂર્વક શ્રુતની ધારણાનો પ્રસંગ છે. અહીંયા પહેલી વહેલી ધારણા શરૂ થાય છે કે જે વાત એને વાંચવા વિચારવામાં અથવા ચિંતવનમાં આવે છે એને ધારેલી રાખેલી ધારણામાં આવેલી વાતને એ પ્રકારે વિચાર મનન ચિંતવનમાં લીએ છે. તો પણ એવા વિચારો ચાલતા હોય, ચિંતવન ચાલતું હોય, મનન ચાલતું હોય, ત્યારે પણ સાથે સાથે ધારણારૂપ સમજણને ઉદય પ્રસંગમાં લાગુ કરવી અને કરતા જ રહેવી જોઈએ. લાગુ કરવી, વારંવાર કરતા રહે. જેમ કે દેહથી આત્મા ભિન્ન છે એવી સાદી વાત જાણી, જળ અને ચૈતન્ય બે ભિન્ન પદાર્થો છે, તો જળ અને ચૈતન્ય ભિન્ન છે તો આત્મા ચૈતન્ય છે, શરીર જડ છે, એની ભિન્નતાને લાગુ ક્યાં કરીએ છીએ? જેટલા જેટલા શરીરના કાર્યો, સવારથી ઉઠીને શરીરની પરિસ્થિતિ ચાલુ થઈ જાય છે, મોઢું સાફ કરવું, નાહવું, ચા પાણી પીવા, કપડાં પહેરવા, જે કાંઈ છે શરીરની બધી, એમાં પોતે શરીરથી ચૈતન્ય આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા ભિન્ન છે, એને લાગુ કરવાનું, પોતાની સમજણ અને ત્યાં લાગુ કરવી, કેવી રીતે આ ભિન્ન છે, આ વાત એને શરૂ કરવી જોઈએ. જે વાત સમજણમાં આવી છે, આ તો એક સાદામાં સાદી વાત લીધી. બીજી વાત જાણી કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, રાગ અને શરીર સ્વરૂપે નથી. તો મારો અનુભવ શું કહે છે? હું તો રાગરૂપ, રાગ થાય છે ને હું એવો છું, રાગ કરનારો છું એમ અનુભવ કરું છું. જ્ઞાન થાય છે તો જ્ઞાન સ્વરૂપી છું એમ અનુભવ નથી થતો. તો મારી સમજણને અને મારા અનુભવને કેમ અંતર છે? આ વસ્તુને મીંઢવવી, જે સમજણને પોતાના પરિણામ સાથે મીંઢવવી, લાગુ કરવી, એટલે એની મીંઢવણી કરવી, આ વસ્તુ ચાલવી જોઈએ.
ચાલતો અનુભવ પકડવો,
હે,
ચાલતો વર્તમાન અનુભવ પકડવો,
હા, ચાલતી ઉદયની પરિસ્થિતિમાં જે જે ઉદયમાંથી પસાર થાય તે તે ઉદયમાં આ મીંઢવણી ચાલવી જોઈએ, હે, જેટલી થાય એટલી, શક્ય હોય એટલી કરવી તો જોઈએ, ચોવીસે કલાક, પણ એટલી ન થાય તો જેટલી થાય એટલી. એમ કે અમુક કાર્ય કરવા ધાર્યું છે, એ કાર્ય નથી થતું, અમુક કાર્ય કરવા ધાર્યું છે ને એ કાર્ય થાય છે, બેમાંથી એક બને ને, કાં થાય કાં નથી થતું. તો થાય છે ત્યારે હું ભિન્ન રહ્યો છું ને થાય છે, કે મારી આવડતથી થઈ ગઈ, નથી થયું તો એ વખતે ખ્યાલ છે કે આમાં આત્માની ભિન્નતા છે એટલે આત્મા કરી શકે છે, તો પ્રશ્ન જ નથી થવાનો, નહોતું માટે નથી થયું. એમ જડ ચૈતન્ય ભિન્નતા, પછી રાગમાં આકુલતા છે, રાગમાં દુઃખ છે, ન્યાયથી સંમત કર્યું, કેમ કે ગમે એવો સારો રાગ સૂતો રાગ છોડી દેવો પડે, કેમ કે દુઃખ છે, આકુલતા છે. તો એમાં દુઃખ લાગે છે કે દુઃખ ખાલી એમને તર્ક છે ને ન્યાયથી સંમત કર્યું છે? દુઃખ લાગવાની ચીજ છે. તો એ સમજણ છે એને અંદરમાં ઘેરતા જેવી, મીંઢવતા જેવી, આ વસ્તુ તત્વજ્ઞાનની સમજણ સાથે હોવી જોઈએ. બહુભાગ તત્વજ્ઞાનના અભ્યાસીઓ માત્ર ધારણા કરે છે, આ મીંઢવણીમાં આપતા નથી, મીંઢવતા નથી. એક તો ઘણાને સમજાતો નથી, એવા નાના વર્ણીમાં ઊંધા લાકડા નાખ્યા છે કે વાત જ બેસતી નથી, મહેનત કરે, કંઈક પૂછે, કંઈક વિચારે, કંઈક વાંચે, અભ્યાસ કરે, ત્યારે મળી બેસે, બસ બેઠું એટલે એને એમ થાય કે મને સમજાણું, નહોતું સમજાતું હવે સમજાણું, પણ સમજાણું નથી, હજી મીંઢવાનું બાકી છે. મીંઢવે ત્યારે એની સમજણ શું છે એની એને ખરેખર ખબર પડે છે, કે મારી સમજણ અધર લટકે છે, કે મારી સમજણ કંઈ કાર્યાન્વિત થાય છે, મારી સમજણનો અમલ કરવા જેવું છું, ત્યારે મને ખબર પડે છે કે આ મેં સમજણ કરી અધર લટકતી ચીજ હતી, ખરેખર સમજણ પ્રમાણે હું હાલતો નથી, પરિણમતો નથી, એને પોતાને ખ્યાલ આવે છે. ક્યારે મીંઢવે ત્યારે, એને ઉદયમાં લાગુ કરવા જાય ત્યારે એને આ સમજણ પડે છે. આ એક નવી સમજણ છે, એ સમજણ સુધી ન પહોંચે ત્યાં સુધી ઓલી સમજણ ઓક સંજ્ઞામાં જાય છે. ઓક સંજ્ઞાની નિવૃત્તિ કરવી હોય તો સમજેલી વાતને ઉદયમાં લાગુ કરવી, તો ઓક સંજ્ઞાની નિવૃત્તિ થશે, નહીતર ઓક સંજ્ઞા નહીં મટે અને સમજાયાનો અભિનિવેશ આવ્યા વિના રહેશે, અભિમાન થઈ જશે, તો હું સમજું છું, પહેલાં નહોતો સમજતો, હવે બરાબર સમજું છું. આ એક નવી ભૂલ કરે છે જી, અને આ ભૂલ છે એ મોટી ભૂલ છે, નાની ભૂલ નથી. પાછી આવી નાની ભૂલ કરી બેસે છે એમ નહીં, સમજ્યા પછી આવી એક બહુ મોટી ભૂલ કરી બેસે છે જી.
એટલે સમજણ
આગમ અનુસાર હોય તો અયથાર્થ સમજણ છે. બીજાને એમ લાગે કે બરાબર છે, શાસ્ત્ર કહે છે એમ જ કે છે, હવે ભૂલ નથી આનામાં કઈ નહીં, એની યથાર્થતા તપાસ. સમજણ સમજણમાં ફેર છે, યથાર્થ સમજણ એ જ સમજણ આગળ વધીને સમ્ય જ્ઞાન રૂપે પરિણમે છે. અને યથાર્થ સમજણ અંગપૂર્વની હોય તોય એ અજ્ઞાન રૂપે જ કાયમ રહે છે, એક ડગલું આગળ નથી મીતો, બધું અભિનિવેશનું નિમિત્ત થઈ જાય છે. જેટલું સમજો એ અભિનિવેશનું કારણ થઈ જાય છે. પહેલેથી બીજો રસ્તો ચડી ગયો, એટલે તો વિધિનો વિષય લઈએ છીએ. વિધિના વિષયમાં એને સંકલન કરવાનું કારણ એ છે કે મૂળ જેણે શરૂ કર્યું ત્યારે કેવી રીતે શરૂ કર્યું. બહુભાગ જીવો શાસ્ત્ર વાંચે અને એને સમજણ થાય ત્યારે એને જ્ઞાન કરે છે, જ્ઞાન સમજે છે, અને કેટલાક પદાર્થોનો ત્યાગ કરે ત્યારે એને ચારિત્ર સમજે છે. વચનામૃતમાં પૂજી બેન શ્રી લીધી છે કે ધારણા જ્ઞાનને જ્ઞાન સમજે છે અને બાહ્ય પદાર્થના ગ્રહણ ત્યાગને વિશેને ચારિત્ર સમજે છે. માને કે આપણને જ્ઞાન પણ છે, આપણને ચારિત્ર પણ છે. પહેલા આ નહોતું, હવે આ છે. ફક્ત એને ગ્રહિત મિથ્યાતને પોષી ઉત્પન્ન કરીને પોષ્યું છે, ગ્રહિતમાં આવી જાય છે. કેમ કે જે વિધિ નથી એને વિધિ માની છે, કાર્યની પદ્ધતિ નથી એને કાર્યની પદ્ધતિ માની લીધી છે. બુદ્ધિપૂર્વક વિપરીત ગ્રહણ કર્યું તે ગ્રહિતનો અર્થ શું? કોઈ પણ ધર્મના વિષયમાં જે ધર્મ નથી, ધર્મનું કારણ નથી, એને ધર્મ કે ધર્મના કારણ રૂપે બુદ્ધિપૂર્વક ગ્રહણ કરવું એનું નામ ગ્રહિત મિથ્યાત. આ ગ્રહિત મિથ્યાતની પરિભાષા. એણે શું કર્યું? એને કે જે શાસ્ત્રો અનુસાર સમજણ થઈ એને જ્ઞાન માન્યું, બાહ્ય પદાર્થોના ત્યાગને ચારિત્ર માન્યું, ગ્રહિત મિથ્યાતમાં ચાલ્યું. હવે વિચાર કરો તો કોઈને બાદ કરવા મુશ્કેલ પડશે. એવી મોટી ગડબડ ચાલે છે. મુમુક્ષુ ધરાવે, મુનિપણું ધરાવે, આચાર્ય નામ ધરાવે, શ્રાવક નામ ધરાવે, પંડિત વિદ્વાન નામ ધરાવે કે જ્ઞાની નામ ધરાવે, પણ અંદર વિપરીતતા હોય એ કાંઈ અવિપરીતતા થોડી થઈ જાય છે નામ ધરાવાથી. કાંઈ બારદાન ઉપર ખાકર લખે અને અંદર કરિયાતું ભર્યું હોય તો કાંઈ કરિયાતું મીઠું થાય, ગળ્યું થઈ જાય, તો કડવું જ રહેવાનું. ગળું ધીમું છે, સમજા સંભળાય તો છે ને, ગળું ધીમું છે. જો ઉદય પ્રસંગમાં લાગુ ન કરવામાં આવે તો, નહીં તો માત્ર ધારણાથી સંતુષ્ટ થઈને ત્યાં જ અટકી જવાનું અનિવાર્ય થઈ જશે. અનિવાર્યપણે રોકી નહીં શકાય, નિવારી નહીં શકાય. સમજણનો સંતોષ આવ્યા વિના નહીં રહે કે આટલું હું સમજો, આટલું હું સમજો, એ સમજણનો સંતોષ આવ્યા વિના નહીં રહે. આ મોટી ભયંકર ભૂલ છે, નાની ભૂલ ન સમજવી. આને પહેલાની ભૂલ છે એ મટશે, આ ભૂલ મટાડવી મુશ્કેલ પડશે. હું સમજ્યો છું, હવે હું સમજી ગયો છું, એ ભૂલ મટાડવી મુશ્કેલ પડશે. બહુ મોટી ભૂલ થાય છે. હા, શાસ્ત્ર અભિનિવેશ થઈ જશે. આ રીતે સમજણ પછી પરિણમનની દિશામાં એક પગલું, પહેલું ડગલું આગળ વધવાની આ રીત છે. સમજણને ઉદયના પ્રસંગમાં લાગુ કરવી આ પહેલું પગલું છે. આપણે એમ માનીએ છીએ કે સમજણ કરવી એ પહેલું પગલું છે, પણ એ સમજણ ઉદયમાં લાગુ કર્યા વગરની સમજણ છે, એ તો અનંત વાર કરી ચૂક્યો છે. સબ શાસ્ત્ર કે નય ધારી એ નય મત મંદ ને ખંડ ને બૌત કીએ. ધારણા, ધારણાનો અહમ થાય, પછી કોઈ એક વાતનો આગ્રહ થાય, પોતાને કોઈ એક વાત વિશિષ્ટ લાગે, કિંમતી લાગે, પછી એ જ વાત એ બધે કરે અને એનો આગ્રહ રાખે. એની સામે કોઈ એના આગ્રહને જરાક ઠેસ પહોંચાડે એટલે આવી જાય ઘર્ષણ. એના બદલે એમ વિચારવું જોઈએ, એને નથી બેસતું કાંઈ નહીં, તો સૌને શ્રદ્ધા સ્વતંત્ર છે. શ્રદ્ધા ગુણને પરિણમવું એ જીવ માટે પોતાને દરેકને સ્વતંત્ર છે. કોઈ ન સ્વીકારે, પોતે જે સ્વીકારતો હોય એવું કોઈ ન સ્વીકારે તો એનો આગ્રહ શું? આગ્રહ તો પોતાને માટે રાખે કે હું સમજો એમ પરિણમતો કેમ નથી, એ આગ્રહ રાખે કે જેમ સમજો એવું જ મારું પરિણમન કા નહીં. હું એમ સમજો કે આત્મા શુદ્ધ સિદ્ધ સમાન પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપે છે, કાં પર પરમાત્મ સ્વરૂપે પરિણમતો નથી એવો અનુભવ કાં કરતો નથી, એનો આગ્રહ રાખે તો ઠીક છે. પણ હું માનું છું એમ તમે કેમ માનતા નથી એ વાતનો આગ્રહ શું? અને એવી રીતે કોઈ બીજો જીવ પરતંત્ર થોડો છે કે પોતે માની એમ બીજો માની જ લે? એવું તો કોઈ બંધાયેલું બંધનમાં તો રહે નહીં. જ્ઞાની પુરુષોએ આત્મહિતના ઉપાયને બે વિભાગમાં મરણ્યો છે. જે માર્ગ છે, વિધિ છે, એના મુખ્ય બે વિભાગ પાડ્યા છે. એક તો સાક્ષાત મોક્ષનો માર્ગ, કે જે સમ્યક પુરુષાર્થ સહિત હોય છે, એટલે ચતુર્થ ગુણસ્થાનથી અને આગળના ગુણસ્થાને જે કોઈ ધર્માત્મા પ્રવર્તે છે એ ઉપાયનો મુખ્ય વિભાગ છે. અને બીજો તે માર્ગની પ્રાપ્તિ માટે, તેની એટલે તે માર્ગની પ્રાપ્તિ માટેની પૂર્વ ભૂમિકામાં તે માર્ગ પર્યંત પહોંચવાના પ્રયત્નરૂપ મુમુક્ષુદશા. મુમુક્ષુદશા કેવી? પ્રયત્નવાળી મુમુક્ષુદશા, કે જેને માર્ગ પ્રાપ્તિ કરી લીધી છે એવો જેનો પ્રયત્ન વર્તે છે એવી જેની પૂર્વ ભૂમિકા છે એને મુમુક્ષુ કહીએ. એ વગર મુમુક્ષુ નામ માત્ર છે. નિર્વાણ દર્શનની કેડી શબ્દ એટલે આપ્યો છે માર્ગના બદલે, કે માર્ગ તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે, આ રાજમાર્ગ છે મોક્ષનો. એ મોક્ષના માર્ગને પહોંચવું, એપ્રોચ કરવો, પ્રયત્ન કરવો, એ એક વિભાગ છે ઉપદેશનો મુમુક્ષુ માટે. એટલે ઉપદેશમાં પણ એ રીતે આવે છે કે એક મુમુક્ષુના અનુલક્ષીને ઉપદેશ હોય છે એનું અજ્ઞાન અને મિથ્યાત્મા મટાડવા માટે. એક સાધક જીવો ધર્માત્માઓને અનુલક્ષીને ભગવાનનો ઉપદેશ છે. અને તે સમ્યક દ્રષ્ટિને જુદો છે, પંચમ ગુણ સ્થાન વર્તીને જુદો છે, મુનિઓને
જુદો છે,
તેની જે ભૂમિકા છે. આમ જ્ઞાન દશા અને કેટલું વચન ગોચર છે, કથનચિત વચન ગોચર છે તો કથનચિત વચન અગોચર પણ છે એમ વિચારવું. એટલે મુમુક્ષુ દશામાં અને જ્ઞાન દશામાં કેવા પ્રયોગથી, પ્રયોગનો વિષય છે ને, પ્રયોગનો વિષય સર્વથા વચન ગોચર લૌકિક કાર્યોમાં પણ નથી હોતો, લૌકિક કાર્યમાં પણ નથી બનતો. એક સરકસનો માણસ 5 દડા 10 દડા એક હારે ઉડાડીને પડવા દેતો નથી. આપણે એક દડો હાથમાંથી હેઠો પડી જાય, બે હોય તો સવાલ જ નથી. મેં એને કે તું લખાણ કરી દે આનો, કેવી રીતે તું કામ કરીશ. તો અમે એ થિયરી પાકે કરીને સમજી જઈએ, પાકું કરી લઈએ. જે પ્રયોગાત્મક કળા છે, ટેકનિક જેને કહેવાય, એ સર્વથા વચન ગોચર ન હોય શકે. સાયકલ ઉપર બેસનારે બેલેન્સ જાળવવું પડે, એક બાજુ નમી જાય તો સાયકલ ચાલે નહીં, ચાલે ચાલતી બંધ થઈ જાય. એમ કેવી રીતે બેલેન્સ જાળવવું એ લખી દો નહી. રોટલી વણતી વખતે સરખું એવી રીતે વજન આપવું કે ક્યાંય રોટલી જાડી ન થઈ જાય, ક્યાંય પાતળી ન થાય, બધી જગ્યાએ એક સરખી એની જાડાઈ રહે. એવી રીતે વજન આપવું કે એક જગ્યાએ ઓછું પણ વજન ન જાય અને વધારે પણ વજન ન જાય, અને તો જ રોટલી એક સરખી થાય. એને લખી દો. પ્રયોગનો વિષય છે એ સર્વથા વચન ગોચર થઈ શકે. તો કે એનું શું કરવું સમજવા માટે પ્રશ્ન એ વિચારવા જેવો છે કે જો એ વચન ગોચર ન હોય તો સમજવું કેવી રીતે. એને તમે કઈક સમજાવો તો સમજીએ, તમે સમજાવી ન શકો તો અમે સમજીએ કેવી રીતે. આ એક પ્રશ્ન ઉભો થાય કે એને પ્રયોગ કરીને સમજવું. જે વાત કહી શકાતી નથી તે વાતનો પ્રયોગ આરંભ કરીને, પ્રયોગે ચડીને સમજવું, અને ત્યારે જ એ સમજાશે. અને એ સમજાશે એ કહેવાથી નહીં સમજાય, એ રીતે સમજાશે. એનો આ ઉપાય છે, પાછો એનો ઉપાય નથી એવું નથી કાંઈ, કે ભાઈ કહેવાતું નથી માટે હવે લાચાર છીએ, નહીં સમજાય જાઓ એવું નથી કાંઈ. સમજાય છે, સમજવાની પણ રીત છે, એ આ રીત છે. કેવું થાય છે, ભલે વિકલ્પ સાથે હોય પણ મીંડવણી કરે તો વિકલ્પ થી આગળ જવાય છે કે નથી જવાનું. જે એકલો વિકલ્પ રાખે છે ને પ્રયોગ બાજુ જતો નથી એને તો ખરેખર તકલીફ છે. એને તો એમ જ થશે કે વિકલ્પ વગર કરીએ પણ શું. પણ જો જીવ પ્રયોગે ચડે તો વિકલ્પ થી આગળ જઈ શકે છે. રોજ જોવે સાયકલ ઉપર ચલત જતા રહે માણસને, એટલે તો કઈ આવડી જાય, થોડું આવડી ને પોતાને પ્રયોગ જ કરવો પડે બેસવા માટે, એ સિવાય બીજો ઉપાય નથી. નિર્વિકલ્પ વસ્તુ જ્ઞાનમાં આવવી તો જોઈએ ને, એકાગ્ર થાય ક્યારે, જ્ઞાનમાં આવે ત્યારે. જેવી નિર્વિકલ્પ છે એવી, એવો ભાવ તો ભાસમાં જોઈ ને. પણ એ તો ઓગ સમજાય જાય ને, પછી ભાવ ભાસવો જોઈએ ને. નહીં પેલા ભાસે ભાવ, પેલા ભાસે અનુભવ પછી થાય. ભાવ ભાસીને મહિમા આવે તો અનુભવ થાય, અનુભવ આવે તો મહિમા આવે, ને ભાવ ભાસે એમ નહીં. એ પરમાગમ સારમાં સ્પષ્ટતા કરી છે ગુરુદેવ એ વિષય ઉપર, કે આમ નહીં આમ છે. ભાવ પાસવાનું છે તો ઓગે ઓગે તો બધા માને છે. પણ એવું છે કે ઓગે ઓગે નિર્વિકલ્પ આત્માને જાણ્યો હોય તો એકાગ્રતા કરવી હોય તો થાય નહીં. બળ ક્યાંથી લાવશો? એકાગ્રતા થવા માટે એકાગ્ર થવાનું બળ જોઈએ, પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ ક્યાંથી લાવશો? ભાવ ભાષણ વિના પુરુષાર્થ ન ઉત્પન્ન થાય. હા એ બરાબર છે, એ તો વિષય એમાં લેશું આપણે. ભાવ ભાષણ ઉપર તો વિષય આવશે ચાલતા ચાલતા, જયારે ત્યારે આપણે નિર્વાણ દર્શન નું ત્રીજું પ્રકરણ જે વાંચવું છે, ભાવ ભાષણ નું પ્રકરણ છે. સ્વરૂપ નિશ્ચય ગયું કે ભાવ ભાષણ ગયું. નહીતર અનુમાન, કલ્પના અને ભાવ ભાષણ વચ્ચેનો તફાવત કેવી રીતે નક્કી થશે? એક માણસ અનુમાન કરે છે કે આત્મા સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છે, અથવા એવો વિચારથી કલ્પના કરે છે. તો કલ્પના તો વાસ્તવિકતાથી દૂર છે, અને કેવળ અનુમાનનો આત્મા વિષય નથી. 172મી ગાથા બોલે છે. તો લક્ષણથી લક્ષ જ્યાં સુધી પકડાય નહીં, ભાવ ભાસે નહીં, જ્ઞાન પોતે, જ્ઞાન સામાન્ય પોતે નિર્વિકલ્પ છે. જ્ઞાન સામાન્ય એટલે જ્ઞાન વિશેષ નહીં તે જ્ઞાન સામાન્ય. સ્વભાવ છે ત્યાં, પણ સ્વભાવ અંશ છે ત્યાં. હા એટલે શું છે કે અનેક જ્ઞાનમાં જે જ્ઞેયાકારો છે, એ જ્ઞેયાકારોનો વિચ્છેદ કરીને માત્ર જ્ઞપણું પકડાવવું એ નિર્વિકલ્પ છે. અને વસ્તુ એવી રીતે જ્ઞાયક નિર્વિકલ્પ છે, વસ્તુ જ્ઞાયક તત્વ નિર્વિકલ્પ એમ છે, એટલે એની જ્ઞાયકતા નિર્વિકલ્પતા બધું એક સાથે ભાસે. પર્યાયને નહીં, પણ પર્યાયમાં રહેલા સ્વભાવ અંશને ઓળખીને આખા સ્વભાવને પકડવો, અંશને પકડી લેવો. પર્યાયમાં વિદ્યમાન સ્વભાવ અંશને ઓળખીને અંશીને પકડી લેવો એમ. પર્યાયને તો જાણે છે, હું જાણું છું, આ મને જ્ઞાન થાય છે, આ જાણ્યું, મેં આ જાણ્યું, મેં આ જાણ્યું, મેં આ જાણ્યું, પર્યાયને જાણે છે એમ નહીં. એમાંથી વિશેષ જ્ઞેયાકારોને બાદ કરીને, વિચ્છેદ કરીને સામાન્ય જ્ઞાનને સામાન્ય જ્ઞાનમાં વળીને સામાન્ય જ્ઞાનને પકડવું છે. આ ભાવ ભાષણનો વિષય છે, આ વિધિ છે, ભાવ ભાષણનો વિધિ છે. એમાં વળવું પડે છે. રાગ એટલે 144માં લીધું કે રાગથી અંશે ખસીને, અંશે રાગનો અભાવ કરીને એમ કીધું. સ્થૂળ ભાષામાં કહીએ તો અનાદિથી રાગની પ્રધાનતા છે, એ છોડીને જ્ઞાન જ્ઞાનની પ્રધાનતામાં આવી જ્ઞાનને જોવે અને વળવું પડે છે. અહીંયા દિશા આપે છે, વળવું પડે છે ત્યાં દિશા આપે છે. એકલા જ્ઞાની રાગના જ્ઞેયના આકારને બાદ કરીને, વિચ્છેદ કરીને એકલું જ્ઞાન, એટલે સમયસારમાં એને જ્ઞાન માત્ર આટલો શબ્દ લગાડ્યો છે. એકલું જ્ઞાન નહીં કહેતા, જ્ઞાનને માત્ર શબ્દ લગાડ્યો છે. જ્ઞાન માત્ર, એમાં આ રહસ્ય છે. થોડો સૂક્ષ્મ વિષય છે, વિધિનો વિષય તો સમસ્ત હોય, આખા જૈન દર્શનમાં વધુમાં વધુ સૂક્ષ્મ વિષય હોય આ વિધિનો વિષય છે. સ્વભાવનો અંશ, સ્વભાવનો અંશ કીધું. આ જ્ઞાનના પર્યાયમાં સ્વભાવ અંશ વ્યક્ત છે. ઉપયોગમાં સ્વભાવ અંશ છે, સ્વભાવ અંશ છે. એ અંશથી જુદો કટકો નથી, અંશ તો અંશની સાથે સંલગ્ન છે. એટલે જેવો અંશ પકડાય છે, અંશે પકડાઈ જાય છે. છુપાયેલા ચોરનો અંગૂઠો જોયો એટલે આખો ચોર જોઈ લીધો, જરૂર નથી મોઢું જોવાની. મોઢું મવાલી જેવું છે કે ગ્રસ્ત જેવું છે, સદગ્રસ્ત જેવું છે. માણસ છુપાણો છે, ગમે એવો હોય એનું મોઢું ગમે એવું ચોર છે, એ નક્કી વાત છે. એમ એક અંશ ઉપરથી આખા અંશનું ગ્રહણ થઈ જાય છે. કેમ કે એ તો અંશ અંશી અભેદ જ છે. અંશ અંશી વચ્ચે ભેદ કલ્પના કરેલી છે. અંશ અંશી તો અભેદ જ છે, એટલે અંશી પકડાય છે. ગુરુદેવ 246 કળશના ભાવાર્થમાં પ્રવચનમાં એક વાત કરેલી કે જ્ઞાનની પર્યાયમાં જેવો સ્વભાવ અંશ વ્યક્ત છે, કેમ કે જ્ઞાનની પર્યાય વ્યક્ત છે, તેવો જ ત્રિકાળી દ્રવ્યમાં સ્વભાવ વ્યાપેલો છે. જેવો જ્ઞાનની પર્યાયમાં વ્યાપેલો છે તેવો જ ત્રિકાળીમાં વ્યાપેલો છે. માટે એનું અનુમાન અને કલ્પના નથી કરવી પડતી, સીધું જ ભાવ પાસન થાય છે. જોકે એ સ્વભાવને વ્યક્ત અવ્યક્તનું વિશેષણ ખરેખર લાગુ પડતું નથી. એ તો દ્રવ્યગુણ પર્યાયમાં જેવો છે એવો વ્યાપેલો છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ છે. લક્ષણ લઈ એટલે એક છેડો જોયો પણ તાકો તો હળંગ જ છે. આમાં શું છે કે કેટલીક વાત પ્રયોગે ચીડ્યા વિના પકડાયેલી નથી. મુસીબત થોડી આ છે, વિચારથી પહોંચવા જાય તો પહોંચાય નહીં, થોડી મહેનત કરવી પડે છે પ્રયોગને. આવ્યો કે નહીં પણ લાગ્યો, નાનમાં માણસ જ આવી ગયો કે અંગૂઠો એટલો આવ્યો, આખો માણસ જ જોઈ લીધો એને, આવી જાય લક્ષ્મણ. મોઢું કેવું છે એ પ્રયોજન નથી, પ્રયોજન માણસ છે કે નહીં એટલું જ પ્રયોજન છે. એમાં શું છે, પ્રયોગ કરે તો બહુ સરસ બેસે એવું છે. ભાવ ભાષણમાં પુરુષાર્થનો ખર્ચો નથી, પુરુષાર્થનો ખર્ચ પછી સમ્યક દર્શન હાથે લાગે છે, એટલે એમાં કઈ વાંધો નથી. ગમે એને બેસે છે, ધીરે જ કરી લે છે. અહીંયા એ લાગુ નથી પડતું કેમ કે અહીં તો જ્ઞાનનો અંશ પોતે જ પોતાને જોવે છે, નથી જોવાની વાત ક્યાં લાગુ પડે છે? જ્ઞાન પોતે જોનાર છે, કોને જોવે છે કે પોતાને જોવે છે? પછી નથી જોયું, નથી દેખાતું, એ વાત ક્યાં લાગુ પડે છે? જોનાર અને જોવાનાર બે પોતે જ છે, કોક હોય તો તકલીફ ઊભી થાય. આમાં તો એ પ્રશ્ન લાગુ નથી પડતો. ખરી વાત એ છે કે જોવાને ટ્રાય કરવી જોઈએ, જોવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રયાસ કર્યા વગર એ બધું ધૂંધળું ચિત્ર લાગશે, મો માથો હાથ ન આવે એવું લાગે. પ્રયત્ન કરવો જોઈએ જ્યાં સુધી જ્યારે એમ ખબર પડી કે જ્ઞાનમાં જ જોવાનું છે અને જ્ઞાને જ જ્ઞાનમાં જોવાનું છે અને અનંત ગુણ સ્વભાવનું નિધાન ખજાનો અહીંથી પત્તો લાગે છે. એ તો એક દાટેલા ધનમાંથી દાટેલા એક પોપડો ઉખેડવા જેટલી જ વાત છે. ચરુ દેખાણો, ભલે ચરુનો એક અંશ દેખાણો, પણ અંશ દેખાણો છે. દલીલ કરશે કે મને તો અંશ જ દેખાય છે, હજી આંખો ન જોઉં ત્યાં સુધી હું કેમ કબૂલ કરું? ભાઈ તને કીધું તું કે છેરું છે, પછી તને અંશ દેખાણો એટલે અંશીની પ્રતીતિ આવી જ જશે, આવી જ જાય પ્રતીતિ, વિશ્વાસ બેસી જાય છે. એટલે એક જ જગ્યાએ પ્રયત્ન કરવા જેવો છે કે જ્ઞાને જ્ઞાનમાં પ્રયત્ન કરવો, જ્ઞાને ન તો રાગમાં પ્રયત્ન કરવો, ન તો જ્ઞાને કદી નિમિત્તમાં પ્રયત્ન કરવો. જ્ઞાને સિવાય જ્ઞાન બીજે ક્યાંય પ્રયત્ન કરવો નહીં. જ્ઞાનથી જ્ઞાનને જોવાનો, અવલોકન કરવાનો અભ્યાસ કરે તો સહજ માત્રમાં જણાયું છે, પણ એ દિશામાં કામ થવું જોઈએ. જે દિશામાં કામ કરો એ દિશામાં કામ કરવાનું છે, બીજી દિશા કરો એટલે દિશાંતર થઈ તો ખલાસ થઈ ગયું. મૂળ જે વાંધો છે એ દિશાનો જ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વાત છે એ પરિણામની દિશા બદલવી, અંતર્મુખ થવી, સ્વસન્મુખ થવી, એટલી જ કોયડો છે. પછી તો પાદરી પાટી છે સિદ્ધિ. નિરૂપે જોઈએ છે ને જ્ઞાનને, ખરેખર જ્ઞાનને જ્ઞાનથી જોવાનો અભ્યાસ જ ક્યાં છે? જ્ઞાનમાં પોતાને જોવાનો ઉદ્દેશ પહેલા તો ગ્રહણ તો થવો જોઈએ. એમાં આપણે 100 માણસ છે, એમાં ઉદ્દેશ છે મારે ફલાણાને મળવું છે. તમે ત્યાં જશો ટાઉન હોલમાં 200-500 હજાર માણસ હશે, પણ તમારે ફલાણાને મળી આવવાનું છે. તો તમારો ઉદ્દેશ બધા માણસોને જોતા એક જ માણસને ખોળે છે તમારી નજર. બીજા માણસો નથી દેખાતા એવું થોડું છે, પણ છતાં તમે એક જ માણસને ગોતો છો, એવી એક શોધ અંતર ખોજ સ્વભાવની ખોજ ઉપડવી જોઈએ. મારા જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ મારે જોવો છે, એ ઉદ્દેશથી ખોજ કરે, અવલોકન કરે તો પકડાય એવું છે સહજ માત્રમાં. અને એને તો ગમે એ શાસ્ત્ર, ગમે એટલા શાસ્ત્રો વાંચી નાખે ને, ગમે તે ધારણા કરેલી, ગમે તે કંઠસ્થ કરેલી, ગમે તે કરેલી, અને બધું અન્યથા છે, એક ચીજ કામમાં આવે એ નથી. સમયસારમાં જ જોયા એમ નથી, અનુભવ પ્રકાશમાં જ જોયા એમ નથી, કેવા પ્રયોગથી આગળ વધતા પૂર્ણ શુદ્ધિરૂપ ધ્યેયને સાધવામાં આવે છે, તે માર્ગની વિધિની સૂક્ષ્મતા વિકલ્પ જેટલી સ્થૂળ નથી. તો વચન અને કથનની સ્થૂળ પરિસ્થિતિમાં તે કેમ આવી શકે, એ તો એથી સ્થૂળ છે. આવી સમસ્યા આ વિષયને વ્યક્ત કરતા અત્રે ઉપજે છે, વિધિનો વિષય વ્યક્ત કરવો છે તો આ એક સમસ્યા અહીંયા અવશ્ય છે. તથાપિ સમર્થ સત્પુરુષોએ, અનુભવી પુરુષોએ પ્રસ્તુત વિષયને યથકિંચિત વચન ગોચર કરેલ હોવાથી તેના આધારે સ્વપરહિતાર્થે અહીં આ વિષય પ્રસ્તુત છે. કેમ કે એ વાતમાં એમ છે, સમર્થ સત્પુરુષોની વાત એટલા માટે લીધી છે કે કેટલાક અનુભવી પુરુષોએ સત્પુરુષોએ વાતને કહેવાની શૈલી કરી છે, ભિન્ન ભિન્ન શૈલી કરી છે, અને એ શૈલીમાં એમના પરિણમનની એટલે કે પ્રયોગની ઝલક આવે છે. એટલે એમાં એ જોવું પડે છે, જ્ઞાની જ્ઞાનીના કથનને કેમ ઓળખી લઈએ છે, ભલે 2000 વર્ષ પહેલાથી આવે કે 100 વર્ષ પહેલાથી આવો, કે આ જ્ઞાની થઈ ગયા, કેમ કે એ પકડી શકે છે કે આ પ્રયોગની વાત આવી છે, આ એના અનુભવ વગેરે કરી ન શકે. અનુભવની જે ઝલક છે એ અનુભવ સિવાય ભાષામાં આવે ને, એ પકડે છે, એ ઝલક પકડવી એ એક શૈલીથી ઊભી થયેલી વાત છે. દરેકની પોતપોતાની શૈલી છે, એક સરખી શૈલી કોઈને નથી, દરેકની શૈલી જુદી જુદી, છતાં અનુભવની ઝળક આવી જાય એ એવી સામાન્ય છે કે એક અનુભવી તરત પોતાના સાથે મીંડવી મેળવી લે છે. બરાબર છે, આ અનુભવી પુરુષ છે. શ્રીમદજી એ શ્વેતાંબર દિગંબર વચ્ચેનો ભેદ સ્પષ્ટ ન કર્યો એમ કે છે ને, આપણે લોકો આપણા લોકો ઘણા કે છે. તો જેને અંદરમાં આત્માઓ સૂક્ષ્મ તત્વ ને એની વિધિ પકડી લીધી, એના એટલું એટલું જાડી વાત પોતા મુમુક્ષો ને સમજાય છે, કહેવાતા મુમુક્ષો ને એને ન સમજાય એવું થોડું છે. જેને અંદરમાં એક સૂક્ષ્મ રાગના કણથી પણ ભિન્ન આત્મ સ્વરૂપ જોયું અને અનુભવ્યું, એક રાગના કણને ભેળવો નથી અંદર, એટલી જેની સૂક્ષ્મતા આવી, એટલો જેને સૂક્ષ્મ વિવેક છે, સ્વતંત્ર દિગમને ખબર નહીં પડી હોય. હા, પોતાને ન સમજાય પછી આરોપ કરે સત્પુરુષ ઉપર કે આમ તો ખબર નથી પડતી, તો એ તો અપરાધી પોતે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ લખે છે, સુપ્રીમ કોર્ટના જજનું જજમેન્ટ લખે છે, પોતે અપરાધી એના જેવું થઈ જાય. એટલે અહીંયા એ અનેક સત્પુરુષોએ, સમર્થ સત્પુરુષોએ યત્કિંચિત વચન ગોચર કરેલો છે તેના આધારે અહીં એ વાતને પ્રસ્તુત કરવામાં આવે છે. પ્રથમ જ જે જીવને અંતરથી જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે તીવ્ર ભાવ અથવા ઉછાળો આવે છે અથવા જે એકમાત્ર આત્મહિત અર્થે જ ઉલ્લાસિત વીર્યવાન થઈ તે જ લક્ષ્ય પ્રવર્તે છે તેવો જીવ પોતાની દશામાં પ્રવર્તમાન અવગુણોને ના કરવાના દ્રષ્ટિકોણને મુખ્ય રાખી સત્સૃતનું અવગાહન કરે છે. અને ત્યાં પ્રથમ કાર્ય વિચાર અને મનનપૂર્વક થાય છે. અહીંથી વાત શરૂ કરી છે. ક્યાંથી શરૂઆત કરે છે કે જ્યાંથી જ્યાં ઊભો છે ત્યાંથી શરૂઆત કરે છે. ક્યાં ઊભો છે? દોષમાં ઊભો છે, અનંત દોષનું ભાજન છું. લીધું ને શ્રીમદજીએ 20 દોરામાં, હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા હું અનંત દોષનું ભાજન છું. ત્યાંથી શરૂઆત કરે છે. કેમ કે સ્થૂળ વિષય તો એ છે, દોષનો વિષય સ્થૂળ છે, પછી બીજા પરિણામ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. તો જેટલા ક્લેશના દોષના પરિણામ છે ત્યાંથી એ પોતાના દોષને કાઢવાના હેતુથી શરૂઆત કરે છે. એ પછી પગથિયું લેવું છે, કેવી રીતે શરૂ કરે છે અહીં સુધી રાખશે.
જય હો પરમ કૃપાળો શ્રી કાંત દેવનો, જય વિદ્યાવનો.